તારીખ 9-10-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 11 સળંગ પ્રવચન નંબર 35
પ્રકાશ એ આત્મ વસ્તુનો ચૈતન્યનો જ પ્રકાશ છે, ચૈતન વસ્તુનો જ પ્રકાશ છે, એ પ્રગટ છે, એ પોતે દેખે છે, એ પોતે જાણે છે. જે પોતે જાણે છે, પોતે દેખે છે, એ વસ્તુ ગુપ્ત કેમ રહે? પોતે જ જાણે છે, એ પોતાથી જાણનાર પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહે? વસ્તુ પ્રગટ છે, છતી વસ્તુ છે, મોજૂદ વસ્તુ છે, જેની હૈયાતી પ્રગટપણે પ્રકાશમાન છે, એવી છતી વસ્તુને અણછતી કેમ કરવું? એટલે કે એ તો અણછતી થઈ શકે એવું નથી. પ્રશ્ન ચિહ્ન એટલા માટે બોલો કે આ કેમ અણછતું થાય? જે પ્રગટ છતી ચીજ છે એ અણછતી કેમ થાય? એ તો અણછતી કરવી હોય તો થઈ શકે એવું નથી, એમ કેમ? છતી વસ્તુને અણછતી કેમ કરું? અર્થાત છતી વસ્તુ અણછતી થતી નથી, થઈ શકતી પણ નથી. બીજી બાજુની મુખ્યતા છે, આત્માને છોડીને રાગ અને રાગના વિષયભૂત અન્ય પદાર્થો છે એની જે મુખ્યતા છે, હૃદયની જે મુખ્યતા છે, એમાં આ વસ્તુ થતી વસ્તુ છે એ અણછતી જેમ રહી જાય છે. છે તો વસ્તુ છતી પણ અણછતી જેમ રહી જાય છે. જો એની મુખ્યતા બદલાય, એના જ્ઞાનપૂર્વક એની મુખ્યતા આવી જાય, તો એ વસ્તુ એવી છે કે એ અણછતી થઈ શકે એવી નથી, કરવી હોય તો પણ થઈ શકે એવી નથી. વસ્તુનું સ્વરૂપ એવું છે, વસ્તુનું સ્વરૂપ એવું શુદ્ધ છે કે એમાં અશુદ્ધતા કરવી હોય તો થઈ શકે. સ્વરૂપે કરીને વસ્તુ એટલી શુદ્ધ છે કે એમાં અશુદ્ધતા કરવી હોય તો ન થઈ શકે. જેમ આત્માને શીત ઉષ્ણ રૂપે કરવો અશક્ય છે, જેવી રીતે આત્માને ઠંડો ઉમો કરવો અશક્ય છે, એવી જ રીતે એને રાગાદી રૂપ કરવો પણ અશક્ય છે, સ્વભાવિક. એવી જ રીતે એમાં કોઈ પણ પદાર્થની ભેળસેળ કરી શકાય નહીં એવું એ શુદ્ધ તત્વ છે. એમાં રાગ મેળવી શકાય નહીં, એમાં પરમાણુ તો મેળવી શકાય નહીં, પરમાણુની કોઈ જાય મેળવી શકાય નહીં. પોતાના સ્વભાવથી જ એટલું, સ્વભાવથી ઘનિષ્ઠ તત્વ છે, એટલે તો આનંદ ઘન, જ્ઞાન ઘન એમ કહેવાય છે. સ્વભાવથી એટલું ઘનિષ્ઠ છે કે એમાં કંઈ બીજું થવું કે આવવું અશક્ય છે. એવી વસ્તુ છે તે અણછતી થતી નથી. પૂર્વે હવે પોતે અનુભવ થયો છે ને, એટલે એમ વિચારે છે કે અનુભવ થયા પૂર્વે જૂઠી રીતે જ છતી ને અણછતી માની હતી. પૂર્વે અનુભવ પૂર્વે છતી ચીજ ને જૂઠી રીતે ખોટી રીતે અણછતી માની હતી. વસ્તુ તો છતી છે, હું તો બધે કરે છે, પછી ભલે રાગમાં હું પણ કરે છે, દેહાદીમાં હું પણ કરે છે, બીજે જ્યાં જ્યાં એને પોતાનો હક હિસ્સો દર દાવો માલિકી ક્યાં પણ લાગે છે ત્યાં એને હું પણ થાય છે. એમ હું પણ તો કર્યા જ કરે છે, એ હું પણ એ તો વસ્તુ છતી છે, પણ જૂઠી રીતે અણછતી કરીએ છીએ. રીત જૂઠી હતી, જ્યાં પોતે નહોતો ત્યાં પોતે હું પણ કર્યું હતું, એ રીત જૂઠી હતી. પૂર્વે જૂઠી રીતે જ છતી વસ્તુને અણછતી માની હતી, આમ કહેવા પાછળ પણ આશય છે કે જેને ભલે અનુભવ થઈને વસ્તુ છતી અનુભવ ગોચર થઈ નથી, તે જીવને પણ આ અનુભવના કથનથી ખ્યાલમાં આવે કે અનુભવ થયા પછી પોતાના મીઠા અનુભવને સમ્ય જ્ઞાનમાં કઈ રીતે જાણવામાં આવે છે. પૂર્વે એમ કહ્યું એટલે કે અનુભવ પૂર્વે વસ્તુનો અનુભવ કેવો જૂઠો હતો એ પણ જ્ઞાન એને થાય છે. એના ઉપરથી ચાલતા અનુભવના જૂઠપણાની સમજણ કરી શકાય છે. અનુભવીઓએ બંને દશાની વાત કરી, પોતાની અનુભવ દશાની પણ વાત કરી, અને અનુભવ દશા નહોતી થઈ એ પહેલા પોતે કેવી રીતે ભૂલ કરે છે એ વાત પણ કરી. તો એ તો પોતાની ભૂલની વાત સમજાવે છે, પણ એના ઉપરથી જેને ભૂલ પકડવી છે એને એ વાત સમજાય છે કે આવી રીતે ભૂલ થાય છે એમ કહેવા માંગે છે. જગતમાં પણ એ રીતે જ માણસ બોધ પાડે છે. અનુભવી ડાયા માણસો સાથે મળે અને અનેક પ્રકારના પોતાના ભૂતકાળના અનુભવની વાતો કરે કે અહીંયા આમ ભૂલ થઈ હતી, ત્યારે આમ ચીતરાઈ ગયા હતા, ત્યારે આમ થયું હતું, ત્યારે આમ થયું હતું, ત્યારે કેટલાક વિચક્ષણ માણસો એવી ભૂલનો ભોગ થયા પહેલા એવી ભૂલ ન થાય એમ સમજીને શીખી લઈએ છે કે નહીં? અહીંયા તો એને ભૂલ થઈ રહી છે એ બતાવે છે. પૂર્વે જૂઠી રીતે જ છતી ને અણછતી માની હતી, અનાદિથી તેના ફળમાં દુઃખ ઉપજા કરતો હતો, અને અનાદિથી એ રીતે જૂઠી રીત પકડી હોવાથી તે જૂઠી રીતના ફળમાં દુઃખ અને ઉપાધિ સદાય ચાલુ ને ચાલુ રહેતી હતી. નિરુપાધિક એવું જે પોતાનું તત્વ છે, નિરુપાધિક સ્વભાવ ભાવે છે, જેમાં ઉપાધિ લાવી શકાય કે કરી શકાય એવો અવકાશ પણ જેમાં નથી, એવા તત્વને ભૂલીને, એવા નિજ સ્વરૂપને ભૂલીને પોતે મફતની અંથી અંથી ઉપાધિ વહોરી હતી એનું જ્ઞાન થાય. ઉપાધિ વહોરી હતી મારા સાથે કે તમે શા માટે કોકનો ઝઘડો વારો છો, માણસ ઉતાવળી પ્રકૃતિથી કોકનો ઝઘડો માથે લઈને બીજાની સાથે ઝઘડવા માંગે જેમાં પોતાને કાંઈ પ્રયોજન ન હોય, પણ એવી ઘણા પ્રકૃતિ હોય છે કે બીજાને અન્યાય થતો હોય તો પણ લડી લઈએ પોતે, એને તમે કેમ અન્યાય કરો છો? એ તો કંઈ પણ તને તો નથી કરતો, મને ભલે ન કરતો હોય પણ એને શું કરવા કેમ કરીને? ત્યારે કોઈ માણસ એમ થાય તમારે કંઈ લેવા દેવા નથી, તમને શા માટે અમથો અમથો એને શું કહેતા ગુજરાતીમાં અમથો અમથો ઝઘડો કરે એને ખાસ શબ્દ છે એવો ઝઘડો તમે અધિયારી ભરો છો, તમે શા માટે અધિયારી ભરી છો? અધિયારી કાંઈ તમારે આ જીવ સ્વરૂપે પરિપૂર્ણ છે, પોતાની ગુણ સંપત્તિથી પૂર્ણ છે, જેને કોઈની આવશ્યકતા અને જરૂરિયાત નથી, એટલે એવું પૂર્ણ તત્વ છે પોતે. છતાં એને પોતાના નિરુપાધિક સ્વભાવને, પૂર્ણ સ્વભાવને ભૂલીને અંથી ઊંથી અધ્યારી હોય છે, ઉપાધિ કરે છે, તદ્દન વ્યર્થ ઉપાધિ કરે છે, નિરર્થક ઉપાધિ કરે છે. પછી દુકાનની કરતો હોય તો નિરર્થક, કુટુંબની કરતો હોય તો પણ નિરર્થક કરે છે, અને ગામની ને દેશની કરતો હોય તો પણ નિરર્થક કરે છે. અનાદિથી તેના ફળમાં દુઃખ ઉપજા કરતું હતું, હવે શરીરને આત્મા કેમ માનું? હવે એમ કહે છે કે જ્યારે મને આત્માનું જ્ઞાન છે, હું આત્મા છું, ચૈતન્ય પદાર્થ છું, એનું જ્યારે મને જ્ઞાન છું, ત્યારે હું હવે શરીરને આત્મા કેમ માનું? જો શરીરને આત્મા ન માનું તો પછી શરીરને છોડીને બીજામાં તો અહમ પણ કરીને ઉપાધિ કેમ ભરો? આ શરીર છે એ જ પાર્થિવ ચીજ છે, એ જ પરમાણુનું બનેલું છે, હું આત્મા તો ચેતન બિન છું. જે વિજાતીય તત્વો તદ્દન ભિન્ને ભિન્ન છે, પોતાનું માને તો એ પોતાનું થઈ શકે એમ નથી. આત્માને છોડીને ક્યાંય પોતાનું માને તો પણ પોતાનું થઈ શકે એમ નથી, અને પોતાનું માનીને ઉપાધિ કરે તો પણ કાંઈ સરખું રાખી શકે એમ નથી પોતાની કલ્પનાની ઈચ્છા પ્રમાણે. એ હવે જ્ઞાન થયા પછી હું કેમ એમ એને પોતાનું માનું એમ કહે છે. હવે શરીરને આત્મા કેમ માનું, શરીરને હું પણ કેમ માનું એમ કહે છે. આ શરીર તો લોહીથી, વીર્યથી, સાત ધાતુથી બનેલું જળ, વિજાતીય, વિનશ્વર અને પર છે. આટલા સંહિતા જળ છે, પરમાણુની અવસ્થાઓ અનેક જાતની છે, જેને શરીરની સપ્ત ધાતુ કહેવામાં આવે છે. એ સાત ધાતુનું બનેલું જળ છે, દ્વિજાતીય છે, ચૈતન્ય જાતિથી તદ્દન વિરુદ્ધ જાતિનું, તૂટી જાતનું વિજાતીય છે. વિનશ્વર છે એટલે એ પરમાણુની પર્યાય પણ એમને એમ રહે તેમ નથી, પર્યાય વિનશ્વર છે. પર્યાયની મુખ્યતાથી એ શરીર વિનશ્વર છે એમ કહેવામાં આવે છે, પણ શરીર એ પર્યાય છે. આમ તો મરણમાં ન તો જીવ મરે છે કે ન તો પરમાણુ મરે છે. જીવ મરે છે એટલે સર્વનાશ જીવનો નથી કે સર્વનાશ કોઈ પરમાણુનો, બંને પદાર્થોની અવસ્થા બદલાય છે. જીવ મનુષ્ય ગતિ છોડી કોઈ બીજી ગતિને પ્રાપ્ત કરે, અથવા મનુષ્યને મનુષ્ય થાય તો પણ બીજી અવસ્થામાં થાય, પરમાણુ પણ પરમાણુની પોતાની અવસ્થા પલટીને રાખ થાય, એ પાછા ફરી બીજી રીતે પરમાણુ માસ લાગે છે. એમાં એક પરમાણુ નાશ તો પામતો નથી. દેહના જેટલા પરમાણુ છે એટલા ને એટલા જ અવસ્થાથી અવસ્થાંતર થાય છે, એક પરમાણુનો નાશ થતો નથી, થતો નથી. પણ પર્યાય આથી નાશ પામે છે તેથી એને વિનશ્વર કહેવામાં આવે છે. અને પર છે, નાશવંત છે, અને શરીર છે એ બીજી ચીજ છે, બીજું છે, પારકું છે. જ્યારે પારકી ચીજને પારકી જાણવામાં આવે છે ત્યારે એનો એ ચીજ ઉપર રસ ટકી શકતો નથી, રસ રહી શકતો નથી. જીવને પર પદાર્થમાં રસ આવવાનું કારણ શું? એમાં પોતા પણ થાય તો જ રસ આવે ને, નહીં તો રસ આવે. સંસારમાં એક દ્રષ્ટાંત કીધું છે પહેલા અધિકારમાં, ધોબીને ત્યાંથી બીજાનું વસ્ત્ર પોતાને ત્યાં આવી જાય છે જન્મ, એક જ મિલની અંદર વસ્ત્રો બને તો એક સરખા બને, જેમ કે સાદી એક શક્તિ બને તો ત્યાં એક સરખા બને, એમાં તો કંઈ બીજું સિવડાવવાની ચીજ નથી. ચાદર એક સરખી બને તો પોતે ચાદર ઓઢીને સૂતો છે, રંગ ને રૂપ બધા એક સરખા છે એટલે પોતાની માનીને સૂતો છે. જેની બદલાઈ ગઈ તે એને નક્કી કર્યું કે છે તો એવી નહીં પણ ફેર છે, નવી જૂનીમાં ફેર દેખાય, ઓછી નવી જૂની હોય તો પણ ફેર દેખાય, સાધારણ ફેર હોય તો દેખાય. છીન તપાસ્યું બરાબર બીજાને પેલાને એમ કહ્યું કે જુઓ ભાઈ છીન જુઓ સરખી દેખાય છે, એક મિલની છે તમારી ચીજ જુદી છે અને મારી ચીજ જુદી છે. ઓઢું ત્યારે મારી સમજીને ઓઢ્યું હતું પણ જોયું એટલી વારમાં એની માલિકી ઉડી ગઈ. જ્ઞાન થતાં આ ચીજ પારકી છે ઓળખાણ જ્ઞાન થતાં હજી એ ચીજ શરીર ઉપરથી દૂર નથી થઈ, એ ક્રિયા નથી થઈ, ત્યાગની ક્રિયા નથી થઈ, ફિઝિકલી કોઈ હજી લેન દેન થઈ નથી, અવસ્થા બદલી નથી, પણ જ્ઞાનમાં સમજણમાં મમત ઉડી ગઈ આ ચીજ મારી નહીં. પછી એ નવી છે જૂની છે કાણાવાળી છે ફલાણું છે ધીરું છે કાંઈ તપાસ કરવાનું નથી, કેમ કે જે ચીજ મારી નથી એમાં એને રસ શું. દુનિયામાં પણ જીવ પારકી ચીજોમાં કેટલો રસ લે છે એટલો રસ નથી લેતો. ભલે ને કે છે કે ભાઈ સોનાનું હોય તો એ તમારે ને ગાળાનું હોય તો એ તમારે અમારે કંઈ લેવા દેવા એને રસ નથી આવતો. એમ જ્યારે આ જીવ પોતામાં સ્વપણું અનુભવ કરે છે ત્યારે એ દેહાદી પર પદાર્થમાં પરપણ અનુભવ કરે છે અને પરપણે અનુભવતા એમાં એને રસ રહેતો નથી. સામાન્ય રીતે જગતના બધા જીવો સંસારી તમામ જીવો સંયોગમાં પોતા પણ માનીને સંયોગની વૃદ્ધિ સંયોગની સાળવણી સંયોગની સાવધાનીમાં પડ્યા છે. શું છે પછી વાંદરો લ્યો તો એ છે, વાંદરાનું બચ્ચું લ્યો તો એ છે, રિયંચો પણ એ રીતે જ્ઞાન દશામાં તો એ જ થાય બીજું થાય છે. દેહને સ્વપણ માનીને એની સાવધાનીમાં પડેલા જીવો છે એમાં એવા ગૂંચવાઈ જાય છે એવા ગૂંચવાઈ જાય છે પછી તો એ ગૂંચવણમાંથી બહાર નીકળવાનો એને વિચાર સુદ્ધા રહેતો નથી, એવી ગૂંચવણ ઊભી થાય છે. જ્યારે કાંઈ વિચાર કરી શકે એવી શક્તિ છે ત્યારે એને સ્વ પરનો વિચાર સ્વ પરનો વિવેક કરી લેવા જેવો કે આ દેહાદી તે હું નથી, એ પર છે પારકું છે, શરીરથી માંડીને જેટલા સંયોગોમાં વધઘટ થાય એ સંયોગોને મારે કાંઈ લેવા દેવા નથી. જ્યાં સુધી એ સંયોગોથી પરપણું જાણીને પોતાની ભિન્નતા ન થાય ત્યાં સુધી સંયોગોમાં જીવ વળગ્યો રહે છે. શું થાય છે જીવ સંયોગોમાં વળગ્યો રહે છે આ અનુભવથી નિર્ણય કરવા જેવો વિષય છે કે જીવ ક્યાં વળગ્યો રહે છે, એ જીવ સંયોગોમાં સંયોગોમાં જ વળગ્યો રહે છે. આમ કરવું ને તેમ કરવું, આમ કરવું ને તેમ કરવું, એની ઘટમાળમાંથી એના પરિણામ ક્યારેય નિવૃત્ત થતા નથી અને પોતાના ભિન્ન ચૈતન્ય તત્વની એ પોતાની હયાતીને સંભાળી શકતો, ભિન્ન હયાતીને સંભાળતો નથી. એવું આ પર છે એ આ મારી ચેતના નથી, શરીર છે એ કોઈ મારી ચેતના નથી, શરીરના સંગમાં મારી ચેતના છે પણ શરીર કોઈ મારી ચેતના નથી, એ તો જળ છે પર છે. નાનાવરણીય વર્ગણા વિજાતીય છે, શરીરની તો પછી હવે કર્મ લીધા, દ્રવ કર્મ કીધું, નાનાવરણીય વર્ગણા પણ વિજાતીય છે, એ પણ જળ પરમાણુની પર્યાય છે, વિરુદ્ધ જાતિને સ્વરૂપના આવરણ રૂપ અચેતન બંધક વિનશ્વર અને રસ વિપાકહીન છે તે મારી નથી, રસ વિપાકહીન લીધી છે, રસ વિપાક વાળી નથી લીધી. આ જ્ઞાનાવરણીય જે કારમણ વર્ગણા છે તે પણ વિરુદ્ધ જાતિ રૂપ જળ પરમાણુની રચના છે, સ્વરૂપને નિમિત્તે કરીને આવરણ રૂપ કહેવામાં આવે છે. સ્વરૂપનું આવરણ એટલે સ્વરૂપભૂત પર્યાય ઉત્પન્ન થવામાં જે ભાવાવરણ છે એને એ નિમિત્ત છે, તેથી એને પણ આવરણ કહેવામાં આવે છે. મૂળ સ્વરૂપને તો આવરણ નથી, નિરાવરણ છે, ત્રિકાળ નિરાવરણ છે. આત્મા મૂળ સ્વરૂપે તો ત્રિકાળ નિરાવરણ છે, એની અવસ્થામાં જે ભાવ આવરણ છે એના નિમિત્ત રૂપા કારણ વર્ગના જ્ઞાનાવરણી આદિ દ્રવ્ય આવરણ કહેવામાં આવે છે. તે અચેતન છે, ચેતન રહિત છે, બંધક છે એટલે જોડાવાનો, બંધ થવાનો, સંબંધ કરવાનો એનામાં સ્વભાવ છે, સંયોગ્ય. વિનશ્વર છે તે પણ ટળતી જાય છે અથવા પર્યાય પલટતી જાય છે, અને રસ વિપાકહીન છે, એનો રસ એનામાં, એનામાં કોઈ મારો રસ નથી, તે મારી નથી, એમ કરીને દ્રવ્ય કર્મને જુદા કર્યા. અહીંયા પણ ભેદ જ્ઞાન નો વિષય. ત્રીજું લે છે કે વિભાવ સ્વભાવને મલિન કરે છે, કર્મ ઉદયથી થયો છે તે મારો નથી. આમ વિભાવ જીવની અવસ્થામાં કર્મના ઉદયને જે જીવ અવસ્થા અનુસરી, ઉદયને અનુસરી જે જીવ અવસ્થા, તે જીવની અવસ્થામાં વિભાવ ભાવ ઉત્પન્ન થયો. કર્મના ઉદયને અનુસરનારો જીવનો ભાવ જીવનો અપરાધ છે, એ જીવનો દોષ છે ને જીવનો અપરાધ છે. તે વિભાવ સ્વભાવને મલિન કરે છે એટલે જ્ઞાન જે છે એમાં મલિનતા આવે છે. જ્ઞાન જ્યારે સોપાધિક ભાવે પરિણમે છે કે આ રાગ મારો, આ રાગ મને થયો, રાગ મેં કર્યો, એમ જ્ઞાનમાં જ્યારે પોતે રાગમાં હું પણ જ્ઞાન કરવા લાગે છે ત્યારે તે જ્ઞાન પણ મલિન થાય છે. કર્મને અનુસરીને થયેલો ભાવ હોવાથી કર્મ ઉદયથી થયો એમ કહીએ. કર્મ ઉદયથી થયો એટલે કર્મના ઉદયને નિમિત્ત બનાવીને પોતે ઉત્પન્ન થયો એવો તે ભાવ મારો નથી, કર્મોદયને અનુસરનારો ભાવ મારો નથી, આત્માને અનુસરનારો ભાવ મારો છે. સમ્ય જ્ઞાનમાં તો ત્યાં સુધી જ્ઞાની અધ્યાત્મને વાતને અધ્યાત્મના દ્રષ્ટિકોણને દ્રઢ કરે છે, અધ્યાત્મને દ્રઢ કરે છે કે આ ઉપયોગ બીજા ઉપર જાય છે, ઉપયોગ મારો નહીં, એ પણ ઉપયોગ મારો નહીં, રાગ તો મારો નહીં પણ જ્ઞાનનો ઉપયોગ. એ જ્ઞાનની અંદર બે ભાગ છે, આત્મજ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, સમય જ્ઞાન રૂપ છે, પણ એમાં એક ભાગ એવો છે કે જ્યાં સુધી પોતે કેવળ જ્ઞાન પણ પરિણમતો નથી જ્ઞાનનો પર્યાય, ત્યાં સુધી એનો ઉપયોગ ચંચળ થઈને અસ્થિર થઈને અંશે દેશે એ અન્ય પદાર્થને એટલે કર્મના ઉદયને અને નોકર્મને અનુસરે છે, એનો નિષેધ છે, અધ્યાત્મમાં એનો નિષેધ છે. તેથી એમ કહે છે કે એ ચીજ મારી નહીં, એ હું નહીં ને એ મારો નહીં, એ જ્ઞાન જ નહીં એમ કહે છે. એવા જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. स्वरूप तो भगवान ऊपर जाए, साक्षात समोक्षरण में विराजमान अरिहंत सर्वज्ञ दिनेन्द्र परमात्मा हो, एना ऊपर पण ज्ञानी नो मुनि नो समोक्षरण में बैठा उपयोग जाए कि न जाए, ये उपयोग मारो नहीं, મારો તો છે કે એ ખબર છે મારો છે, પણ એમાં હું મમત્વ કરતો નથી, એમાં હું મારાપણું કરતો નથી, એમાં મને મારાપણે રસ નથી, એનો નિષેધ કરવા માટે, એ પ્રકારના બહિર્મુખ ભાવને છોડવા માટે, એ બહિર્મુખ ભાવનો હું આદર કરતો નથી પણ હું નિષેધ કરું. વિધિ નિષેધ બે પ્રકાર છે ને, એનો નિષેધ છે ત્યાં, એમ કે પરને અનુસરનારો ઉપયોગ છે, પર દબાવો દુઃખી બીજું છે. અષ્ટપાહુ કુંકુંડાચાર્ય, પર દ્રવ્યને અનુસરનારો ભાવ દુર્ગતિને ઉત્પન્ન કરે છે. ઠીક, અહીંયાથી તો સ્વર્ગ મળે ભગવાનને અનુસરે તો શુભાવ શુભોપયોગ થાય, જિનેન્દ્ર પરમાત્માને અનુસરનારો ઉપયોગ તો શુભોપયોગ રૂપ છે, અને શુભોપયોગથી તો સ્વર્ગ મળે કે મનુષ્યપણું મળે, દેવ હોય તો મનુષ્ય થાય, મનુષ્ય હોય તો દેવ થાય. દુર્ગતિ કે હા, એ બંને દુર્ગતિ છે, પંચમ ગતિ મોક્ષ ગતિ તે સુગતિ છે, તારે ગતિ સંસારની દુર્ગતિ છે, એક માં રહેવા જેવું નથી, ચારે ચારે એમ ગતિ છે, ચારે સંસારની ગતિ લીધી, એક મોક્ષની ગતિ લીધી, પંચમ ગતિ એ એક જ ઉપાદેય છે. વિભાવ સ્વભાવને મલિન કરે છે, કર્મ ઉદયથી થયો છે તે પણ મારો નથી, એ વિભાવ પણ મારો નથી, કોઈ પણ શાસ્ત્ર લ્યો અનુભવ્યો નથી. વિભાવ છે એ જીવની અવસ્થાનો રોગ છે, અને રોગને ઈષ્ટ માનીને કોઈ રાગે રાખે તો મરણ થાય, બીજું કાંઈ થાય નહીં, અહીંયા ભાવ મરણ થાય છે, તે મારો નથી. મારું ચેતનાપદ હું પામ્યો, અથવા જે નિરાવરણ ચેતનાપદ છે, જે નિર્વિકાર અને અવિકાર સર્વસિદ્ધ સર્વાંગ શુદ્ધનું જે ચેતનાપદ છે, એમાં જેને પોતા પોતાનું સ્વરૂપ અનુભવ ગોચર થયું, પોતા રૂપ પણ અનુભવ ગોચર થયું, એ વિભાવંશને કેમ કરીને પોતાનો જાણે? ચારવાયું કે શું છે કે જેણે પોતાનું શુદ્ધ ચેતના પદ પરમાત્મ પદ સ્વપણે અનુભવ ગોચર કર્યું, એ વિભાવંશને વિભાવના કોઈ પણ એક અંશને પોતાનો કેમ કરીને જાણે? જે એનાથી વિરુદ્ધ જાતિનો છે અને એકબીજા પરસ્પર એકબીજાના ઘાતક છે, જેનું જે બળવાનપણ હોય ત્યાં, જ્યાં રાગનું વિભાવનું બળવાનપણું છે ત્યાં સ્વભાવ ભાવનું પતિ થઈ શકતી નથી, અને જ્યાં સ્વભાવનું જોર પ્રગટ્યું ત્યાં જેટલો વિભાવ બાકી રહ્યો એનો ઘાત કરે છે સ્વભાવ ઉપર. એકબીજાના વેરી છે, પરસ્પર એકબીજાના ઘાતક છે, એટલે તો તેરમા ગુણ સ્થાને ભગવાનનું નામ અરિહંત પદ લીધું છે. અરી એટલે વેરી, અરી એટલે દુશ્મન. જે વિભાવ ભાવો વેરી હતા, શુભાશુભ ભાવો વેરી હતા, એને હણીને જે પદને પ્રાપ્ત થયા, પરિપૂર્ણ વિતરાગ પદને પ્રાપ્ત થયા, કોઈ પણ પ્રકારનો રાગંશ જ્યાં રહ્યો નહીં, હણી નાખ્યો, ત્યારે ભગવાનને અરિહંત કહેવામાં આવ્યા. એવા મારા ચેતના પદને હું પામ્યો, પામ્યો એટલે એનું મેં અનુભવ કર્યો, જ્ઞાન લક્ષણથી લક્ષને ઓળખીને સ્વરૂપ શ્રદ્ધાથી આનંદ કંદની કેલી કરીને હું સુખી થાઉં છું. અનુભવીજી પોતાની અનુભવ દશાનું વર્ણન કરે છે કે પહેલા મને ઓળખાણ નહોતી, મારી જે શુદ્ધ ચેતના છે એની મને ઓળખાણ નહોતી, જ્ઞાન લક્ષણથી મેં મારા સ્વરૂપને લક્ષ્યગત કર્યું. જ્ઞાન લક્ષણથી લક્ષ્યને ઓળખું, જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે અને શ્રદ્ધાન થતાં આનંદની ઉત્પત્તિ થાય છે. જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપાનંદનો અનુભવ થાય છે ત્યારે જીવને ઈચ્છાઓની આકુલતા શાંત પામે છે, ઈચ્છાઓ શાંત પામે છે. ત્યાં સુધી આનંદની તૃપ્તિ આવ્યા વિના અવસ્થામાં અતૃપ્ત એવો જે ઈચ્છા ભાવ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતો વિકલ્પ ઈચ્છા વિકલ્પ એ શાંત થતો નથી, એની તૃપ્તિ ક્યારેય થતી નથી. એક નિજાનંદમાં જ એની તૃપ્તિ થાય છે. ત્યાં સુધી એ તૃપ્તિ બીજી કોઈ રીતે ને બીજા કોઈ ઉપાયથી કોઈને થઈ શકતી નથી. એ સ્વરૂપ શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલા આનંદ કંદ એવા આત્મામાં કીલી કરીને રમત કરીને હું સુખી થાઉં છું. હવે હું સુખથી જીવન જીવું છું, હું મારા આત્મિક સુખે પરિણમું છું. બાહ્ય પદાર્થની અનુકૂળતા પ્રતિકૂળતા સાથે મારે સુખ દુઃખનો સંબંધ નથી. જેટલા અંશે મારા સ્વરૂપના આશ્રયે મારું અંતર્મુખી પરિણમન છે એટલું મને સુખ છે, અને જેટલા અંશે હજી સાધક અવસ્થામાં સિદ્ધિ પૂરી નહીં થઈ હોવાથી સાધક અવસ્થામાં જેટલી કચાશ છે એટલું પરિણમન બહાર જાય છે, જેટલા અંશે એટલો દુઃખનો અનુભવ થાય છે, પણ એ સુખ સહિત દુઃખનો અનુભવ છે. એક જ કાળે સુખ અને દુઃખ બે અનુભવ ગુજર સાધક અવસ્થામાં થાય છે. દુઃખ છે એ વિભાવ હોવાથી અને સ્વભાવથી જ જીવ એને ઈચ્છતો ચાહતો નહીં હોવાથી ત્યાંથી જીવ હટતો જાય છે અને સુખ પ્રત્યે જીવ વધુ ને વધુ વળતો જાય છે. આમ સાધક દશામાં સુખની વૃદ્ધિપૂર્વકે આગળ વધતો જાય છે અને છેલ્લે સર્વાંશે દુઃખને મટાડીને પરિપૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. એને પરમાનંદની દિશા કહેવામાં આવે છે. તે આનંદ કંદની કેલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. ઉપર તો લીધો, ટૂંકામાં પ્રોસેસ લઈ લીધો કે જ્ઞાન લક્ષણથી સ્વરૂપની ઓળખાણ કરી, ઓળખાણ કરતા નિર્વિકલ્પ પ્રતીતિ શ્રદ્ધાન કર્યો, નિર્વિકલ્પ પ્રતીતિ રૂપ શ્રદ્ધાન થયું ત્યારે આનંદ ઉપજ્યો. હવે આનંદની અંદર હું મસ્ત છું, કેલી કરું છું, એનો અર્થ કે હું આનંદની અંદર મસ્ત છું. ચોથા ગુણસ્થાનથી મુક્તિની મસ્તી ચડવા માંડે છે જીવને. કેમ કે લોટરી તો લાગી ગઈ ને, આખો પૂરો ખજાનો એને કબજે કર્યો, દ્રષ્ટિએ અનંત ગુણના નિધાનને કબજે કર્યો, ભંડાર આખો એનો કબજામાં આવ્યો, એની મસ્તી ચડે છે, એની મુખ ચડે છે. 29મો વર્ષ છે શ્રીમદજીનો, 12મા ગ્રસ્ત અવસ્થા, 12મી ઉદયની અવસ્થા તો બધી ગ્રહસ્થિની છે. એમ કહે છે કે હે ભૂલા પડેલા જગતના જીવો, આ વર્તમાનના મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને શોધવા ક્યાં ચાલ્યા, તમે ક્યાં જાઓ છો? ઠીક, શું કહ્યું? આ મસ્તીની વાત છે. લખ્યું છે પોતાની ડાયરીમાં અંગત નોંધ કરી છે. બીજા જેવો મહાવીરે શું કહ્યું લાવવાને એમના શાસ્ત્રોમાંથી શોધીએ. પછી શાસ્ત્રોમાં તાવડે નહીં એટલે થાય એમાંથી તકરાર નહીં. અહીંયા કહે છે એ તો કંઈ આવડે નહીં. હવે એ મહાવીરને શોધવા જાશ કે મહાવીર આવા હતા ને તેવા હતા, પણ આ વર્તમાનમાં તારી સામે મહાવીર ઊભો છે એને ક્યાં ભૂલી જાય? એટલે તું ભૂતકાળના મહાવીરને શોધવા જા છો. ઠીક, એવું છે કે પાગલોને ડાયરી માણસ પાગલ લાગે છે. પાગલની હોસ્પિટલમાં ડાયા માણસો ખબર પૂછવા જાય તો પાગલ અંદર અંદર ચર્ચા કરે કે આ લોકો પાગલ છે કે આપણને પાગલ સમજીને આપણી ખબર કાઢવા આવે છે. પણ જ્યારે એને પાગલ પણ થાય છે ત્યારે એને પોતાને ખબર નથી રહેતી કે આ મારું જ્ઞાન પણ કેવું થાય છે. પછી કંઈક ઠીક મગજ ઠેકાણે હોય ત્યારે એને એવો વિચાર આવે કે આમ થાય થાય આપણને પાગલ સમજીને અહીંયા આવે છે જોવા માટે. આપણે ક્યાં પાગલ છીએ? આ જોવા આવનારા કોઈ પાગલ લાગે છે. ઠીક, એટલું પાગલ પણ પાછું એને થઈ જાય છે. એ ડાયાને પણ પાગલ સમજે છે. કેવી વાત છે! આ કાળના અમે બીજા શ્રીરામ છીએ. કેવું લખ્યું છે! એવી મુક્ત ભાવની મસ્તી છે. અંદરમાં મુક્ત ભાવની અંદર રમણ કરે છે ને, પોતાનો જે પરિપૂર્ણ ત્રિકાળ મુક્ત પોતાનો જે આત્મા છે એ આત્મામાં વેગથી સંવેગથી સમ્યક પ્રકારનો જે સંવેગ છે એમાંથી એમાં પરિણામ પુરુષાર્થયુક્ત પરિણામ જાય છે. જોરવાળું પરિણામ છે. એ જોરમાં ને જોરમાં એમ કહે છે કે પરિપૂર્ણ શુદ્ધાત્મા અમને અનુભવ ગોચર થયો ને એ પરિપૂર્ણ શુદ્ધાત્માનો બોધ આ કાળમાં કોઈની પાસેથી મળી શકવા યોગ્ય હોય તો તે અમે છીએ, હાજર છીએ અમે. હવે જ્યાંથી તમને બોધ મળવા મળી શકે એવી પરિસ્થિતિ નથી ત્યાં તમે ક્યાં જાઓ છો? ભૂતકાળના મહાવીરને ગોતવા જાવ ત્યાં પત્તો નહીં લાગે, તો સિદ્ધાલયમાં ગયા છે. ત્યાં કઈ તમારી પહોંચ નથી. ક્યાં હશે? મંદિરમાં હશે, સ્થાપના કરી છે ત્યાં હશે. ક્યાં હશે? ક્યાંક આવતા હશે, જતા હશે. કાંઈ વાતમાં એ ગમે તેટલું શોધે તો શું છે? લોકો પરમેશ્વરને શોધે છે ને મંદિર મસ્જિદ બનાવીને. કોઈ પહાડ ઉપર ચડે છે, કોઈ સમુદ્રમાં જાય છે, કોઈ નદીમાં જાય છે. ક્યાંક મળી જાય, ક્યાંય જંગલમાં કોઈ ચીજ મળે એવું નથી. એ સમ્યક દર્શન છે એ આંશિક મુક્તિનો અનુભવ છે. પરિપૂર્ણ મુક્ત દશાની અપેક્ષાએ તેને આંશિક મુક્તિ કહીએ. પણ જેટલો ભાવ મુક્તિરૂપ છે એટલો ભાવ તો સદંતર મુક્તરૂપ જ છે, એમાં બંધ ભાવ નથી. જે શુદ્ધ ભાવ છે તે શુદ્ધ જ છે, એમાં અશુદ્ધતા નથી, નફામાં નુકસાન નથી. અને જે બંધ ભાવ છે એમાં મુક્ત ભાવ નથી. રાગનો કોઈ પણ કણ હોય એ બંધ ભાવરૂપ છે, એમાં કાંઈ મુક્તિનો ભાવ નથી. એવું પરિણમન છે તે આનંદ કંદનું પરિણમન. આનંદ કંદ એવો જે આત્મા જેમાંથી આનંદની ગાંઠમાંથી આનંદ ઉપજા જ કરે છે. આ કેળની ગાંઠ આવે છે, આ પતરવેલિયાના પાંદડાની ગાંઠ આવે છે, એમાંથી ઉગ્યા જ કરે. તમે કાપ્યા કરો, બાકી નવા નવા એ ગાંઠમાંથી અંકુર ફૂટ્યા જ કરે. એક ગાંઠ વાવી હોય એમાંથી અનેક અંકુર નીકળે, ફેલાતું જાય. એ કંદ છે, ગાંઠ છે એટલે એ કંદ છે, એમાં આત્મા આનંદ નો કંદ છે. કેવો કે અક્ષય, અક્ષય કંદ છે આત્મા, અક્ષય આનંદ નો કંદ છે. એમાંથી આનંદ કદી ક્ષય ન થાય એટલો આનંદ એમાં પડ્યો છે. ઉપજાસ કરે, ઉપજાસ કરે, ઉપજાસ કરે. તેવી તે કેવી રીતે થાય, સ્વરૂપ શ્રદ્ધાપૂર્વક કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. એમ કરીને એ વિષયને કરીને સ્પષ્ટ કરે છે કે અનંત ચૈતન્ય ચિહ્ન સહિત અખંડિત ગુણ પુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો જ્ઞાનાદિ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થા રૂપ વસ્તુનો નિશ્ચય થયો. પહેલો નિર્ણય લીધો, લક્ષણથી લક્ષણથી લક્ષણે જાણે જ્યારે ઓળખે છે ત્યારે આખો પદાર્થ પોતે કેવો છે, કઈ રીતે ઓળખવામાં આવે છે એનું અહીંયા વર્ણન છે. આ સવા બે લીટીમાં જે વર્ણન છે એ એટલી છે કે અનંત ચૈતન્ય ચિહ્ન સહિત જે ઓળખવામાં આવે છે એ પોતાનો આત્મા, જેમાં અનંત ચૈતન્ય પડેલું છે. કેટલું ચૈતન્ય છે? જ્ઞાન દર્શન તેને ચૈતન્ય કહીએ. કેટલું છે જ્ઞાન દર્શન? કે અનંત 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 છે, જેનો ક્યાંય પાછળ તળિયું નથી, છેડો નથી, હદ નથી. એવું અનંત ચૈતન્ય સહિત અખંડિત, જેમાં ખંડ એટલે બાધા થઈ શકતી નથી, અવ્યાબાધ સ્વરૂપ અખંડિત ગુણપુંજ, જે ગુણને જુદા જુદા ખંડ ખંડ રૂપ કરી શકાય નહીં. અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક, ગુણપુંજને પણ ધારે છે અને પર્યાયને પણ જે ધારણ કરે છે, એવા દ્રવ્યનો નિશ્ચય થયો. એમ કહે છે એવા દ્રવ્યનો નિશ્ચય થયો એટલે પ્રમાણનું દ્રવ્ય છે એ પણ એના ખ્યાલમાં આવ્યું. કેવી રીતે ખ્યાલમાં આવ્યું? કે એના અનંત ચૈતન્ય સ્વભાવ સહિત ખ્યાલમાં આવ્યું. અનંત સ્વભાવમાં એને ગુણ પર્યાયનો ખ્યાલ પણ આવ્યો. એમ કહે છે કે જ્ઞાનાદિ ગુણ ગુણ પરિણતિ રૂપ અને પર્યાય અવસ્થારૂપ વસ્તુ, જ્ઞાનાદિ ગુણ પરિણતિ એટલે જ્ઞાન આદિ અનંત ગુણોનું સાથે રહેવું એને ગુણ પરિણતિ કહે છે. અહીંયા પરિણતિ એટલે પર્યાયની, પર્યાય પછી લેવી છે, પર્યાય એટલે અવસ્થા, એ પછીની વાત છે. ઉત્પાદ વયરૂપ પર્યાય અવસ્થા લીધી અને અહીંયા પરિણતિ એટલે છે 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 એમ ત્રિકાળ જે અન્વયપણે જેનું રહેવું છે અનંત ગુણોનું, એ અન્વયને ગુણ પરિણતિ કહે છે. સામાન્ય એવા દ્રવ્યનો નિશ્ચય થયો, એવો એવું દ્રવ્ય નિર્ણયમાં ખ્યાલમાં આવ્યું. શું છે? જે નિર્ણય થાય છે એમાં તો દ્રવ્યગુણ પર્યાયની ભૂલ નથી. એમ કેવું છે? નિર્ણયમાં આવેલી જે વસ્તુ છે એમાં દ્રવ્યગુણ પર્યાયની ભૂલ નથી. ગુણ પર્યાયને જાણવા છતાં એનું વજન છે એ અનંત ચૈતન્ય સ્વભાવ ઉપર એનું વજન રહે છે. ગુણ ભેદ અને ઉત્પાદ વયરૂપ પર્યાય અંશ એ બંને જણાવા છતાં, એ બંનેનું જ્ઞાન થવા છતાં એના ઉપર વજન રહેતું નથી. કેમ કે એના આલંબનનો વિષય નથી, એના પ્રયોજનનો વિષય નથી. પ્રયોજનનો વિષય ત્રિકાળી અભેદ, જે પરમતત્વ છે, અનંત ચૈતન્ય ચિહ્નથી મંડિત છે, જેને અનંત ચૈતન્ય જેનું લક્ષણ છે એમ કેવું. એવો જે સ્વભાવ છે એ સ્વભાવ લક્ષણથી સ્વભાવને ઓળખો એ એના પ્રયોજનો ને વજનનો વિષય છે. પદાર્થનો નિર્ણય બરાબર થવા છતાં ના એક જગ્યાએ રહે છે, બાકીના વિભાગને જાણવા છતાં એના ઉપર વજન રહેતું નથી. એવો નિશ્ચય થયો તો તે નિશ્ચય યથાર્થ છે એમ લેવું. નહીં તો શું થાય? શાસ્ત્રથી આવું તો જાણીએ છીએ, દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ તો ખ્યાલમાં આવે છે. ત્યારે ઓળખાણ નિશ્ચય થયો કે ન થયો, કે નિશ્ચય ક્યારે થયો, કે જ્યારે એનું વજન ગુણ ભેદ અને પર્યાય અવસ્થા ઉપરનું વજન છૂટી જાય ત્યારે, અથવા લક્ષમાં એકલો ત્રિકાળી અનંત ચૈતન્ય ચિહ્નિત સ્વભાવ જ રહી જાય અને ગુણ ભેદ અને પર્યાય અંશ ઉપરનું લક્ષ છૂટી જાય. લક્ષનો એ વિષય નથી, એનું લક્ષ છૂટી જાય એ જાણવાનો વિષય છે, લક્ષનો વિષય નથી. ત્યારે એને નિશ્ચય થયો એમ કહેવામાં આવે. જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર, આ ભિન્ન ભિન્ન જે ગુણો છે, સત્તા અસ્તિત્વ માત્ર તથા વીર્ય વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર, કેવળ એવા પ્રતીતિ ભાવને, રુચિ ભાવને, આસ્તિકતારૂપ શ્રદ્ધાને શ્રદ્ધા કહીએ. શું કહે છે? આમ તો જે શ્રદ્ધા છે, જે પ્રતીતિ ભાવે છે, જે અત્યંત અનન્ય રુચિ ભાવે છે, જે આસ્તિકતાના ભાવે છે, એમાં ભેદ પડતા નથી. જાણવાના, દેખવાના, અસ્તિત્વના અથવા સામર્થ્યના આ ચાર ભેદ લીધા ને, દર્શન, જ્ઞાન, અસ્તિત્વ અને પુરુષાર્થ, ચાર ભેદ લીધા. એ ચાર ભેદ છે એ જ્ઞાનમાં ઓળખાણ વખતે જણાયેલા ભેદ છે. પ્રતીતિ તો નિર્વિકલ્પ છે, એમાં રુચિ પ્રતીતિમાં એવા ભેદ ઉત્પન્ન થતા નથી. પણ અહીંયા લેવાનું કારણ એટલું છે કે ઓળખાણપૂર્વક શ્રદ્ધા થઈ છે એમ કહેવું છે. નહીતર શ્રદ્ધા શ્રદ્ધાને નામે ઘણા કૂટી મારે છે આત્મા. અમને આત્માની શ્રદ્ધા છે, અમને આત્મા સિવાય બીજે ક્યાંય શ્રદ્ધા નથી, અમારી શ્રદ્ધા નિર્વિકલ્પ છે, વચનાતીત અમારી શ્રદ્ધા છે. શ્રદ્ધા ભલે નિર્વિકલ્પ ને વચનાતીત છે, પણ એ શ્રદ્ધા કોઈ સ્વરૂપની ઓળખાણ અને જ્ઞાનપૂર્વક સ્વરૂપની શ્રદ્ધા થઈ છે કે એમને મધ્યથી થઈ છે? કે તિર્યંચને થાય તો પણ ત્રણ કાળમાં કોઈ જીવને ઓળખાણ વિના શ્રદ્ધા થાય નહીં, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે. જાણ્યા વિનાનું શ્રદ્ધાન સસલાના શિંગડા જેવું હોવાથી તે મિથ્યા શ્રદ્ધાન છે, ખરેખર શ્રદ્ધાન નથી. એટલે આટલા બોલ સાથે લઈ લીધા છે કે જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર, સત્તા અસ્તિત્વ માત્ર એટલે હયાતી માત્ર, માત્ર એટલે એમાં બીજું ન લેવું એમ, અને વીર્ય એટલે વસ્તુની સ્વભાવ દશાને ઉત્પન્ન કરવાનું જેનું સામર્થ્ય છે, સ્વરૂપ રચનાનું સામર્થ્ય જેનામાં છે એને વીર્ય ગુણ કહેવામાં આવે છે. કેવળ એવા પ્રતીતિ ભાવને, એ કેવળ એમ કહીને ત્યાં અભેદ લઈ લેવું છે. માત્ર 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 તો ચારીને કહેતા આવ્યા, હવે કેવળ એમ કહેતા એવા એવા અભેદ સ્વભાવનો જે પિંડ છે એમ, કેવળ અભેદ છે એમ કેવળ કહેતા ત્યાં અભેદ લઈ લેવું છે. કેવળ એવા પ્રતીતિ ભાવને, રુચિ ભાવને, આસ્તિકતા રૂપ શ્રદ્ધાને શ્રદ્ધા કહીએ કરી છે. એટલે શ્રદ્ધાની અંદર પ્રતીતિ છે, નિર્વિકલ્પ પ્રતીતિ છે, શ્રદ્ધાની અંદર અનન્ય રુચિ છે, અને શ્રદ્ધા છે એ અસ્તિને, હયાતીને, હયાતીને ગ્રહણ કરનારો ભાવ છે એને શ્રદ્ધા કહેવામાં આવે છે. આમ એના ત્રણ મુદ્દા લીધા છે. એક શ્રદ્ધા ભાવના ત્રણ મુદ્દા લીધા છે, નિર્વિકલ્પ પ્રતીતિ, પછી અનન્ય રુચિ, અભેદ રુચિ અને આસ્તિક્યને એટલે અસ્તિત્વને ગ્રહણ કરનાર, હૈયાતેને ગ્રહણ કરનાર, હોવાપણાને અભેદપણે ગ્રહણ કરનાર, એવા શ્રદ્ધાને શ્રદ્ધા કહીએ, એને શ્રદ્ધા કહીએ. આ ત્રણ માંથી એક ન હોય તો એ શ્રદ્ધા નથી, કઈક બીજું છે, શ્રદ્ધાની કલ્પના થઈ ગઈ છે. એટલે નિર્વિકલ્પ શ્રદ્ધા પહેલા જ્યારે મુમુક્ષુની ભૂમિકાના વિષયને વિચારવામાં આવે છે ત્યારે એક વાત બહુ સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ગુણની રુચિ છે કે દોષની રુચિ છે. જે સ્વભાવ છે એ તો ગુણનો ગુણ છે, નિર્દોષ છે. સ્વભાવ પરિપૂર્ણ નિર્દોષ ગુણનો કુંજ છે, દોષથી તદ્દન વિરુદ્ધ ભાવ છે. દોષની રુચિ એને સ્વરૂપ પ્રધાન કદી થાય નહીં. દોષની રુચિના ચિહ્નો શું, લક્ષણો શું? કે જે દોષને ઈષ્ટ માને તે દોષની રુચિવાળો જીવ છે. રાગ તો કે દોષ છે, એને કોઈ પણ રાગને તું ઈષ્ટ માને છે તો કે દોષની રુચિ થઈ ગઈ. અશુભ રાગને દોષ માનીને તેની અરુચિ કરે અને શુભ રાગને ની રુચિ કરે, રાગનો ત્યાગ નહીં થાય, રાગનો નાશ નહીં થાય. જે વિતરાગ માર્ગમાં રાગનો અભાવ થઈને વિતરાગ માર્ગ પ્રગટે છે તેમાં પ્રથમ રાગની રુચિ મટે છે અને પછી રાગ મટે છે. સીધો કોઈને રાગ મટે છે એવું ત્રણ કાળમાં બધો નથી. એટલે રાગની રુચિ રૂપ મિથ્યાત્વ એમ કહેવામાં આવે છે. મિથ્યાત્વની પરિભાષા કોઈ કોઈ જગ્યાએ એવી રીતે કરવામાં આવે છે કે રાગની રુચિરૂપ મિથ્યાત્વ અને ગુણની રુચિરૂપ સ્વભાવની રુચિરૂપ સંયુક્તવ એમ પરિભાષા કરવામાં આવે છે. એની પાછળ એની રુચિ લેવી છે અને એ રુચિ એવી અનન્ય રુચિ છે કે જેમ પ્રકાશમાં દીવાના પ્રકાશમાં પતંગિયું જેમ દીવામાં પોતાની જાતને હોમી દે છે, સ્વાહા કરે છે પોતાની જાતને, એક ક્ષણ માત્રનો વિચાર વિકલ્પ કર્યા વિના સીધી દીવા ઉપર ઝપટ મારે છે, એવી એને પ્રકાશની રુચિ છે, ત્યાં આકર્ષણ એવું છે. એવી આ રુચિની સ્વરૂપ ઉપરની ગુણ ઉપરની ઝપટ છે આ, કે જેથી એ રુચિને અનન્ય રુચિ એમ કહેવામાં આવે છે. અન્યતા જેમાં નથી, અન્યપણું જેમાં નથી, એ ગુણના પિંડને ગુણપુંજને એ પોતા રૂપે અનન્યપણે રુચિમાં એટલે હદે રહે છે, રાખે એ લે છે, એને રૂચે છે કે જેથી પરિણામ એનાથી જુદું રહી શકે નહીં. અભેદ ભાવે, નિર્વિકલ્પ ભાવે, અભિન્ન ભાવે, અનન્ય ભાવે, તન્મય ભાવે પ્રણમી જ જાય એની અંદર. એનું મૂળ કારણ રુચિ છે. એટલે રુચિવાળો જીવ, ગુણની રુચિવાળો જીવ આ માર્ગનો પાત્ર જીવ છે. એમ પાત્રતાના લક્ષણમાં રુચિ છે, એ બહુ મોટું લક્ષણ છે. પાત્રતાના લક્ષણની વાત ઘણીવાર આવે, રુચિ બહુ મોટું લક્ષણ છે. એટલે પૂછે છે ભાઈ શાસ્ત્ર વાંચન કરે છે એને શેની રુચિ છે? એને ક્ષયોક્ષમની રુચિ છે, એને શુભની રુચિ છે, એ બધું તપાસવામાં આવે છે. તો એમાંથી આત્મા નહીં મળે. એ વિષય ભલે શાસ્ત્રનો વિષય આત્મા ભલે હોય, પણ એની રુચિ આત્મા નહીં હોવાથી એમાંથી એને આત્મા મળે એવું નિમિત્ત પણ બનશે નહીં એમ લેવામાં આવે છે.